ओंकार बिंदु संयोक्तम् नित्यं ध्यायन्ते योगिना कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरिहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरु मंगलं मंगलं वीतराग श्रुत जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्र महं वंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं। आत्मसिद्धिकर्तान् राजचंद्र भगवन्त परम कृपाणु देव जे सर्व संतनासं परम कृपाणु नी कृपा कल्पद्रुम नी छाय आत्म सिद्धि नो आशरो भव फेरा टड़ी जाय षट दर्शन नो सार छे आत्म सिद्धि सुख साज मोक्ष मार्ग दर्शावियो धन्य धन्य गुरुराज। आत्मसिद्धि शास्त्र एक अध्ययन स्वस्वरूपनी समझ साधना अने सिद्धि आ सूत्र विचार सूत्र ऊपर आपने आत्मसिद्धिना छठा पदनी गाथाओना आधार ऊपर आपणो स्वाध्याय चले छे। शिष्य जिज्ञासु छे, शिष्य आत्मार्थी छे, शिष्य मोक्षार्थी मुमुक्षु छे। काम एक आत्मार्थनो बीजो नहीं मनरोग आवी भूमिका जेनी थई छे एने उपाय समझवो छे। जेने आत्मार्थनो काम नथी अने उपाय सांभळवो छे समझवो नथी અને આવા જુદા જુદા બીજો કંઈ માર્ગ છે, બીજો કંઈ ઓલ્ટરનેટિવ છે, આનાથી કંઈ થાય છે, આ સિવાય બીજું કંઈ થાય છે, આને વાતો જ કરવી છે અને આત્માર્થ સાધવો નથી। આ શિષ્ય કહે છે કે સમજું મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય, હે પ્રભુ, હે પરમાત્મા, હે કૃપાળુ, તમે મને જો કોઈ પણ વિરોધ વિનાનો સર્વમાન્ય સચોટ અવિરોધ અને અચૂક ઉપાય હોય તો આપ કહો. કારણ કે જે છ પદની મેં શ્રદ્ધા કરી છે, મારે એ છ પદ સ્વરૂપ એવું આત્મા પ્રાપ્ત કરવો છે, મારે સિદ્ધિ કરવી છે, મને સાધનાનો માર્ગ બતાવો. ઉપાય છે એ સાધનાનો માર્ગ છે. સ્વ સ્વરૂપની સમજ મને પાંચ પદમાં મળી છે. આત્મા છે, જે આત્મા છે તે નિત્ય છે, જે આત્મા છે અને નિત્ય છે તે જ આત્મા પોતાના કર્મનો કર્તા છે, જે આત્માએ પોતાના કર્મ કરેલા છે તે જ આત્મા તે કર્મનો ભોગતા છે. પરંતુ આ કર્મનું કર્તાપણું અને કર્મનું ભોગતાપણું ટળવા યોગ્ય છે. એ કર્તાપણું અને ભોગતાપણું કર્મનું ટળવા યોગ્ય જે છે એ મોક્ષનો ઉપાય છે. કેમ કે જીવને બંધ કર્મથી છે, બાકી સેનાઈથી નથી. સિદ્ધ પરમાત્માનો જીવ અને સંસારી જીવની અંદર ભેદ હોય તો એક જ છે કે એક કર્મ રહિત પરમાત્મા છે અને આપણે સર્વ સંસારી જીવો કર્મ સહિત છે. સર્વ કર્મનો સર્વથા ક્ષય આ મોક્ષની સ્થિતિ છે. શિષ્ય કહે છે કે મારે એ મોક્ષ પદ પામવું છે તો મને કોઈ આ કર્મનું કર્તાપણું અને કર્મનું ભોગતાપણું છૂટે એ સાધનાનો માર્ગ છે. કર્મનું કર્તાપણું અને ભોગતાપણું યથાવત રહેતું હોય અને જીવ અનંત પ્રકારની સાધના કરતા હોય એ છૂટવાનો માર્ગ નથી. વાતને સમજવા પ્રયત્ન કરીએ. મોક્ષના ઉપાયમાં મુખ્ય વાત ક્યાં છે, વજન ક્યાં દેવાનું છે, સમજવાનું શું છે, મુદ્દો શું છે? આત્માનું કર્મનું કર્તાપણું અને કર્મનું ભોગતાપણું ટળે. કર્તાપણું તો રહે જ, સ્વભાવનો કરતા અને સ્વભાવનો ભોગતા તો આત્મા રહે જ, સિદ્ધ અવસ્થામાં પણ રહે, મોક્ષ અવસ્થામાં રહે. એટલે ક્યાંય પાછી ગેરસમજ નહીં કરવાની કે એનું કર્તાપણું છે જ નહીં, તો એ મૂઢ થાય, જડ થાય, પથ્થર જેવો થાય. આત્મા કરતા છે, છે ને છે, પણ તે કર્તાપણું કાં તો કર્મનું છે અને કાં તો સ્વભાવનું છે. આ કર્મનું કર્તાપણું અને કર્મનું ભોગતાપણું જેનાથી ટળે છે એ મોક્ષનો ઉપાય છે. અને જે રીતે એની ઉપાય સાધવામાં આવે એ એની સાધના છે. કૃપાળુએ પાંચ ઉપાયો કહ્યા. ઉપાયમાં પાંચ, નિજવાસ, બંધના કારણોની છેદક દશા, રાગ દ્વેષ અજ્ઞાનની નિવૃત્તિ જેનાથી થાય, ચોથું કોઈ પણ પ્રકારના આભાસ રહિત ચૈતન્ય પામી શકાય એવી સાધનાની રીત, અને પાંચમું બોધ અને વિતરાગતા, સદબોધ અને વિતરાગતા. આ જો હોય તો મોક્ષ માર્ગના અચૂક ઉપાય છે અને એ કરવા માટે ધર્મનું સ્વરૂપ છે એ સુધર્મ છે. અને સુધર્મ શબ્દ એટલો સરસ મૂક્યો છે કૃપાળુ દેવે. ધર્મ તો આપણે બધી જગ્યાએ સાંભળીએ, પરમ કૃપાળુ દેવની વિશેષતા છે. એ ધર્મને સુધર્મ કહે, ગુરુને સુગુરુ કહે, દેવને સુદેવ કહે. એટલે સમ્યક પ્રકારે સમજ હોવી જોઈએ. આપણી માન્યતાનો દેવ એ દેવ નથી, આપણી માન્યતાનો ગુરુ એ ગુરુ નથી, એ તો બધા દ્રષ્ટિ રાગના ચાળા છે. આપણે માની લીધેલો ધર્મ સુખ સગવડતા આપણને બધી અનુકૂળતા કરે એ ધર્મનું સ્વરૂપ નથી. ધર્મનું સ્વરૂપ તો એ છે કે સ્વભાવની સિદ્ધિ કરે, એ જ ધર્મ અનુકૂળ છે. એટલી બધી સૂક્ષ્મ વાતો માટે એ સુધર્મનું સ્વરૂપ સમજી લેવાય. શિષ્યને કહે છે કે ઉપાય તો તે માયગાતા તો આપી દીધા, પણ વધારાની વાત કૃપાળુ દેવે આપી કે સુધર્મનું સ્વરૂપ છે એ સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર. અને એ કેવી રીતે પ્રાપ્ત થાય? તો બોધ સંકેત, શુદ્ધ સંકેત અને પરમાર્થ સંકેત. આ સંકેત થાય તો એ સંકેત વર્ધમાન થઈને તમામ મિથ્યાભાસ ટાળે અને ચારિત્રનો ઉદય થાય. અને એ ચારિત્રના ઉદયની અંદર અંત તો ગતવા યથા પ્રવૃત્તિકરણમાંથી એ યથા ખ્યાત ચારિત્રને પ્રગટ કરી કેવળ જ્ઞાનને પામે. અને કેવળ જ્ઞાનને પામે એટલે નિર્વાણને પામી ગયો. હવે જે કંઈ મન વચનના કાયાના યોગ છે એ ભલે રહ્યા, બડી સિન્દ્રીવત આકૃતિ, એની આકૃતિ એ આત્માને એના સ્વરૂપમાં બાધારૂપ નથી. કારણ એનું સ્વરૂપ અઘાતી છે. ઘાતી કર્મનો ક્ષય કરીને અનંત ચતુષ્ટય જેણે પ્રગટાવ્યા છે એ પરમાત્મા જ છે, સહયોગી પરમાત્મા, એને અરિહંત કહેવાય. અને એ કર્મોનું સ્થિતિ પૂરી થતાં એ પોતાની મેળે આયુ પૂર્ણે મટીએ દૈહિક પાત્ર જો એની મેળે બધું ચાલ્યું જશે, એની કંઈ ચિંતા કરવાની જરૂર નથી. આયુષ્ય પૂરું થાય એટલે ચારે ચાર કર્મની બધી જે સ્થિતિ હશે એ સમાપ્ત થઈ જશે. એ સ્થિતિ છે એને અયોગ્ય પરમાત્મા, એને સિદ્ધ શબ્દ કહે છે. સિદ્ધ પરમાત્મા જે અશરીરી છે, સયોગી પરમાત્મા સશરીરી છે, પણ બંને પરમાત્માનું સ્વરૂપ, બંને શુદ્ધ ચૈતન્યનું સ્વરૂપ, બંને શુદ્ધ આત્માનું સ્વરૂપ. સયોગી પરમાત્માનો ઉપકાર છે એ સદગુરુ છે, ત્રિલોકના ગુરુ છે, અરિહંત છે એ ત્રણ લોકના. કારણ કે યોગનો એ પ્રવર્તના સેમા કરે છે, જગતના જીવો કલ્યાણના માર્ગને પામે, જગતના જીવો પરિભ્રમણથી મુક્તિ પામે, જગતના જીવો આ અનંત દુઃખના ભવચક્રમાંથી મુક્ત થાય. આ અરિહંત પદ જ્યાં સુધી એને આ ઘાતી કર્મ અઘાતી કર્મનો જ્યાં સુધી સંયોગ છે ત્યાં સુધી આ પરમાત્મા જગતના જીવોના કલ્યાણ માટે કેવડી પર્યાયમાં વિચરી રહ્યા છે. અદ્ભુત આ છે, આ ગુરુનું સ્વરૂપ છે. જે કૃપાળુ દેવે પત્રાંક 837માં કહ્યું કે સાચો ગુરુ તો 13માં સ્થાન ઉપર છે, પણ એ શક્ય ન હોય તો 6ઠું ગુણ સ્થાન એ તો અત્યંત આવશ્યક છે, એથી નીચે કોઈ ગુરુપદ છે જ નહીં. સ્પષ્ટ પત્ર ફરીથી વાંચી લેવો, ન સમજાય તો સમજવા પ્રયત્ન કરવો, પણ આંખ ઉગાડીને વાંચવો અને હૃદય અને બુદ્ધિના દ્વાર, બુદ્ધિના દ્વાર થોડા બંધ કરી દેવા અને હૃદયને ખોલીને વાંચવું તો સમજાશે સદગુરુનું સ્વરૂપ. આ સદગુરુએ એટલી જુઓ, એની વિશેષતા જુઓ સદગુરુની. આ વિશેષતામાં ઉપાય આપ્યો શિષ્યએ ધર્મનો તો માગ્યો. પાંચમી શંકામાં શિષ્યએ શું માગ્યું હતું? ઉપાય માગ્યો હતો. તો આ ગુરુએ એને ઉપાય આપ્યા, એને માગ્યા એવા આપ્યા, અને પછી શું આપ્યો? ધર્મ આપ્યો. આ ધર્મનો મર્મ હવે આપે છે. આ કૃપાળુની કૃપા સમજી લઈએ આપણે કે આત્મસિદ્ધિના 6ઠા પદમાં માગણી ઉપાયની છે, છે નહીં મોક્ષ ઉપાય, એ ઉપાય હું સમજું, ઉપાય આપી દીધા. પાંચ ગાથામાં ઉપાય આપ્યા પછી ધર્મ આપ્યો. શું ધર્મ? કે તારે ઉપાય આદરવા છે, ઉપાય આચરવા છે, કેમ કે જાણે છે કે આ શિષ્યને માત્ર ઉપાય જાણવામાં રસ નથી, આચરવામાં રસ છે. એટલે સદગુરુએ કૃપા કરી અને ધર્મ આપ્યો. એ ધર્મ આપ્યા પછી કે ઉભો રહે, આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી આ રત્નત્રયનો સુધર્મનું સ્વરૂપ સમજાવી, અને હવે જ્ઞાની પુરુષ શિષ્યની માગણી નથી, આમની કૃપા છે, માયગા વિના આપે. જો કૃપાળુદેવે કહ્યું ધર્મ અચિંત્ય ચિંતામણી રત્ન સમાન છે, સદગુરુ અચિંત્ય ચિંતામણી રત્ન સમાન છે. ચિંતામણી રત્ન પાસે તો માગવાથી મળે, કલ્પવૃક્ષ પાસે યાચના કરવાથી મળે, પણ હે પ્રભુ તારા ચરણની સેવના કરવાથી તો માયગા વિના મોક્ષ મળે. આવું અદ્ભુત અને કરુણાનું સ્વરૂપ કહે છે. વિતરાગી પુરુષોનું સ્વરૂપ કરુણાનું છે. આ કરુણાનું સ્વરૂપ એને શિષ્યના કલ્યાણમાં રસ છે. શિષ્ય પચાડો એટલું અવસ્થાએ ન પહોંચ્યો તો ન માગે, માગવું તો અધૂરું માગે, કંઈ વાંધો નહીં. હવે કૃપાળુ ત્રીજી વાત આપે છે. આત્મસિદ્ધિની અંદરના રહસ્યો એટલા બધા ગંભીર છે, કોને ખબર આપણે આ ગાવામાં ને બજાવવામાંથી આત્મસિદ્ધિની વિચારણામાંથી હટી ગયા છે. અને આખ્યો આત્મસિદ્ધિનો માર્ગ એ તો વિચાર યોગ છે. કર વિચાર તો પામ. એમણે પ્રારંભની અંદર એક ઉલ્લેખ અછડતો જ કરી લઉં છું, બાકી આપણા વિષય ઉપર પાછું જવું પડશે. એમણે કહ્યું કે સદગુરુથી મોક્ષ મળશે તને. શરૂઆતની અંદર જે સદગુરુનું મહાત્મ્ય, સદગુરુથી લક્ષ લે, અને પછી 12મી ગાથા પછી 13મી ગાથા આપી કે આત્માદી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, સદગુરુ પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર શું પાત્ર. સદગુરુ નથી તો મોક્ષનો માર્ગ બંધ નથી કર્યો આ પુરુષે, એને તો બીજો દરવાજો ખોલ્યો છે. આપણે માની બેઠા વાત પૂરી થઈ ગઈ, એને નાઈ નાખવાનું, એને ડૂબી મરવાનું. અરે આ પુરુષે ગાથા આપી કે પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં, નહીં હોય કદાચ. કાળ વિપરીત છે, પડતો કાળ છે, મુનિ 500 ગાઉં ચાલશો તો પણ સત્પુરુષ નહીં મળે. તે સમયે જીવને તરવાનો કોઈ આધાર ખરો કે નહીં? માર્ગ શાશ્વત છે? તો કે હા, આ શાસ્ત્રો છે, આત્માનું અસ્તિત્વ બતાવે એ શાસ્ત્રો પણ છે. અરે સાહેબ, બીજો માર્ગ ત્યાર પછી કઈ છે? તો કે હા, રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. ત્રીજું, તને નડતર તારો એકવાર સ્વચ્છંદ વયો જાય તો પણ મોક્ષ છે. અને મુનિશ્રીને આ વાત કીધી કે મુનિ, જીવને બે મોટા બંધન છે, સ્વચ્છંદ અને પ્રતિબંધ. પણ સ્વચ્છંદ જેનો ગયો છે એનો પ્રતિબંધ ચાલ્યો જશે. આ ત્રીજો માર્ગ એણે ખોલ્યો છે. આપણે એકને પકડીને બેઠા છીએ અને આપણે એમ જ માને છે કે છે જ નહીં, બસ આત્મસિદ્ધિમાં જ કીધું છે અને કૃપાળુએ પાને પાને ગાયું છે. કૃપાળુએ દે બીજું ગાયું છે, પણ તું વાંચતો ને, વિચારતો ને, એને તો કહ્યું છે માર્ગ. અને એ સ્વચ્છંદ કોનો ટળે છે? સદગુરુમાં તો સ્વચ્છંદ રોકાય છે, મુમુક્ષુનો તો સ્વચ્છંદ ટળે છે. 254, પોતાના દોષ અપક્ષપાતપણે જોવા એ મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ છે અને તેનાથી સ્વચ્છંદનો નાશ હોય છે. શબ્દ વાંચ્યો છે, નાશ, રોકાતો નથી, સ્વચ્છંદ નાશ પામે છે. અને જેટલા જેટલા પ્રમાણમાં સ્વચ્છંદ નાશ પામે છે તેટલા પ્રમાણમાં બોધબીજની પ્રાપ્તિ હોય છે. આ મોક્ષનો માર્ગ નંબર 3. 3 દરવાજા આપ્યા છે, જેમ સમવસ્ત્રના 3 ગઢ છે, એક ગુરુ, બીજું શાસ્ત્ર અને ત્રીજું તારા સ્વચ્છંદને કાઢીને સાચો મુમુક્ષુ બન, મોક્ષ મેળાવીના રહેશે નહીં. તું મુમુક્ષુ છો તો મોક્ષની પ્રાપ્તિ થાય અને તું ભવાભિનંદી હો તો તને સંસારની પ્રાપ્તિ થાય, એમાં કઈ વાત છે? જેવી તારી ભાવના એવો તારો ભવ, યાદર્શી ભાવના તાદર્શી સિદ્ધિ, તારા જેવા ભાવ એવું તને મળશે. તને સંસાર મેળ્યો છે એ તારી ભાવનાથી મેળ્યો છે અને તને મોક્ષ મળશે એ પણ તારી ભાવના. આ તો બધા નિમિત્ત છે. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત, નિમિત્તનું મહત્વ, નિમિત્તની મર્યાદા તારી ઉપાદાનની યોગ્યતા, ભવિતવ્યતાના કાળ લબ્ધિ સાથે જોડાયેલી છે. આજ સુધી આવા નિમિત્તો મળ્યા તો પણ કલ્યાણ થયું નથી. માટે એક જ પ્રકારની કૃપાળુની વાત પકડી અને કૃપાળુના નામે બધું કરાવવું, આનો કોઈ અર્થ નથી. એમ અહીંયા કહ્યું, ઉપાય છે, એ ઉપાય માટે ધર્મ પણ છે, પણ એ ધર્મનો મર્મ પણ જાણી લે. જે મુમુક્ષુતા એ મોક્ષનો મર્મ છે. મુમુક્ષુતા વિના કોઈને ગમે તેવા સદગુરુ મળે અને ગમે તેવા શાસ્ત્રો મળે તો પણ મોક્ષ ન થાય. આ રહસ્ય પકડાતું નથી આપણને. અને અહીંયા એ ગાથામાં આજે અદ્ભુત વાત કૃપાળુએ, ધર્મ આપ્યા પછી રત્નત્રય ધર્મનું સ્વરૂપ 3 પ્રકારના સંકિત સમજાવ્યા પછી એનો મર્મ શિષ્યને આપે છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મ, એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાદ સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખ ધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. આત્મસિદ્ધિની આ પરાકાષ્ઠા છે. બસ અહીંયા સદગુરુ તો મૌન થઈ જાય છે. નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમાં. અદ્ભુત છે કલ્મિનેશન, ટોચ, પરાકાષ્ઠા છે. 6 પદની આ છેલ્લી 4 ગાથાઓ, ગુરુ મૌન થઈ જાય છે શિષ્યને સ્વરૂપ સમજાવીને, અને તું જ મોક્ષને પામી શકીશ, કારણ કે તું મોક્ષ સ્વરૂપ છો, તું મોક્ષના ઉપાય લેવા શું નીકળો છો? તું મોક્ષ સ્વરૂપ છો. અહીંયા સ્વરૂપ કહે છે કે છૂટે દેહાધ્યાસ. બસ આનો મર્મ શું છે? ધર્મનો મર્મ શું છે? તમામ સાધનાનું રહસ્ય શું છે? સાધનાનો ભેદ શું છે? ધર્મ આચરીએ, સાધના કરીએ, ક્રિયાકાંડ કરીએ, વ્રત તપ કરીએ, જપ કરીએ, જે કંઈ કરવું એ કર. શ્રીજીને સહસ્ર ગમે ક્રિયાઓ કહી છે. જિનેશ્વર ભગવાને કોઈ એક વાત નથી કરી, આ અનેકાંતનો માર્ગ છે. અને એક ગુરુની વાત પણ નથી કરી, આ પરંપરાનો માર્ગ છે. નમો લોયે સર્વ સાહુણમ. અંત સુધી જવામાં જેવી યોગ્યતા, જેવી પાત્રતા, એવા ગુરુ પણ બદલવા પડે, માર્ગદર્શક પણ બદલાતો જાય છે. પણ અરિહંતો તો બદલ નથી થતો. પણ ન મળે અરિહંતો શું થાય? તો જે જેટલે સુધી આપણને પહોંચાડે તેટલે સુધી, અને પછી એ રોકાઈ જાય તો એ રોકાય, શિષ્ય અટકે નહીં. જો દ્રષ્ટિરાગ ન હોય તો, સાચી સમજ હોય તો. અહીંયા કે છે છૂટે દેહાધ્યાસ. દુઃખનું કારણ, દુઃખનું બીજ ધર્મની વૈજ્ઞાનિકતાને સમજવા પ્રયત્ન કરજો. આ વિતરાગ વિજ્ઞાન છે. અનંત દુઃખ છે, પામ્યો દુઃખ અનંત, એનાથી આત્મસિદ્ધિનો પ્રારંભ છે. આ દુઃખનું બીજ કર્મ છે. કારણ, બીજ એટલે કર્મ, કારણ. જેમ બીજ છે તો પૂર્ણિમા થવાની જ છે, બીજ છે તો વૃક્ષ થવાનું જ છે, એમ કર્મ છે તો દુઃખોની પરંપરા સમાપ્ત ન થાય. અને કર્મનું બીજ એ છે વિભાવ. જ્યાં સુધી આ જે વિભાવના કારણે વિષય કષાયની વૃત્તિમાં રહેલો છે, ત્યાં સુધી કર્મ બંધાયા વિના રહેવાના નથી. કારણ કે એ વિભાવ, ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ, એ વિભાવ તારો છે, જીવનો છે, પૂતગલનો નથી. જીવના રાગ દ્વેષ જીવના પોતાના છે, અને એ રાગ દ્વેષ વિભાવના કારણે એ ભાવ કર્મ છે. ભાવ કર્મ વિના દ્રવ્ય કર્મની ઉત્પત્તિ સંભવિત નથી. ભાવ કર્મ કારણ છે, દ્રવ્ય કર્મ કાર્ય છે. અને આત્મા કરતો નથી, કરતો નથી, તો ભાવ કર્મ કરનાર કોણ? જડ. જડ સ્વભાવ નહીં પ્રેરણા. જુઓ વિચારી ધર્મ, વિચાર તો કર, બોલતા પેલા ગમે તેમ પ્રકારનું બોલો જાસ. આત્મા જ જો ચેતન કરતું નથી, નથી થતા તો કર્મ. તો કે ના, ચેતન જડનું શું કરે ને, જડ આનું શું કરે ને? અરે તારી એકાંગી બુદ્ધિ છે, એકાંત છે, સમજનો અભાવ છે, વિવેકનો અભાવ છે. શબ્દો બોલવાથી પાંડિત્યથી પાર પમાતું નથી, તર્કથી તત્વ સિદ્ધ થતું નથી. અંતઃકરણની વિચારણાથી, શ્રદ્ધાથી અને જ્ઞાનીના રહસ્ય શબ્દો પાછળના આશયને પકડવાથી સત્યનો પ્રકાશ થાય છે. ક્ષમાપનાના પાઠમાં કહે છે, જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તત્વ કોનું? આપનું. વિચારણા કોની? મારી. કેવી વિચારણા? સૂક્ષ્મ, ઊંડી, ગહન. અને એને કારણે પરિણામ શું આવે છે? મને મારા સ્વરૂપનો પ્રકાશ થાય છે. દિન દિન મારા અંધકાર દૂર થતા જાય છે અને મારું આત્મ સ્વરૂપ પ્રકાશિત થાય છે. આ વિચારણાનો માર્ગ છે. ક્ષમાપનામાં રોજ બોલીએ, પણ ભાવ ભાષણ ન કરીએ, શબ્દ બોલીએ અને પછી ઉપદેશ દેવામાં પાછું એ વાત ભૂલી જાય, બીજું ઠોકે પોતાની મતિ કલ્પના જે હોય. એક એક જે કંઈ ધર્મના સાધન કરીએ ત્યારે આપણી અંતરની શુદ્ધિ થતી નથી, પકડાય છે. આપણા વિચાર શુદ્ધ થતા નથી, બંધાયેલા જ રહીએ છે. આપણો આગ્રહ છૂટતો નથી, એવો જ રહીએ છે. આપણું અહમપૂર્ણ વ્યક્તિત્વ આવું જ રહીએ છે. બસ જડતા અમે કરીએ છીએ ને, અમે કરતા આવ્યા છીએ ને, અમારાથી કાંઈ. પણ સારું આત્મકલ્યાણને મદદરૂપ થાય એવું તારે સ્વીકારવું નથી. અને આ જ્ઞાની પુરુષ કહે છે કે દેશકાળ પ્રમાણે બધું જ વસ્તુ બદલાતી જાય છે. તત્વ સામાન્ય સિદ્ધ રહીએ છે તો તત્વને લક્ષ્યમાં રાખ અને સાધનમાં ફેરફાર કરવા પડે તો કર. આ જીવ પણ ગાંઠ વાળીને બેઠો હોય અને વાત નિર્ગ્રંથની કરે, એની વાતમાં ગાંઠ સિવાય બીજું કંઈ ન હોય, અને ઉપદેશમાં આપણે તો નિર્ગ્રંથના માર્ગે ચાલવું છે. આ તારી વાત નિર્ગ્રંથતાને શોભતી નથી. અહીંયા કહે છે કે કર્મનું બીજ છે એ રાગદ્વેષ છે, વિભાવ છે. વિભાવ એટલે રાગદ્વેષ, એ મોહની પરિણતિ છે. આ મોહનીય કર્મ બધાના મૂળમાં છે, અનંત કર્મોના મૂળમાં મોહનીય છે. કૃપાળુદેવ કહે છે મોહનીયનું સ્વરૂપ જીવે વારંવાર વિચારવા જેવું છે. સમજો મોહનીયનું સ્વરૂપ, મમત્વ એ જ મોહ. આ મારાપણું, આ જ્યાં સુધી પર ને પરપણું જાણ્યું નથી અને એમાં સ્વબુદ્ધિ કરી છે ત્યાં સુધી મોહ છે. દેહમાં આત્મબુદ્ધિ છે, આ મોહનું પરિણામ છે. દેહાધ્યાસ એ મોહનું પરિણામ છે. એ મોહનું પરિણામ છે ત્યાં સુધી આ નિદાન કારણ ઊભું છે કર્મનું. તો કર્મ ટળે નહીં, કર્મનું ટળવાપણું બની શકે નહીં. માટે મૂળની વાત કરી, હે શિષ્ય, ખરેખર જો તારે માત્ર કામ એક આત્માર્થનું અને માત્ર મોક્ષ અભિલાષ, આ ભૂમિકા ઉપર જો તું ઊભો હો તો એક જ કામ કરવાનું છે કે આ બધા કર્મોનું મૂળ, અનંત કર્મોનું મૂળ એ મોહ અને મોહનો પ્રારંભ દેહથી છે. બધું બાકીનું બધું પછી છે. દેહ ઉપરનો મોહ ગયો તો કોઈના ઉપર મોહ રહેવાનો નથી. વિચારજો, આપણને પદાર્થ ઉપરનો મોહ, મકાન ઉપરનો મોહ, આપણા પરિગ્રહ ઉપરનો મોહ શેને કારણે છે? દેહ ઉપરનો મોહ છે, માટે જ. દેહ ઉપરનો મોહ ટળે તો સ્વજન ઉપરનો મોહ ટળે, સંપત્તિ ઉપરનો મોહ ટળે, પદ પ્રતિષ્ઠા માન વગેરેનો તો કોઈ હિસાબ જ નથી, કાંઈ આવતા જ નથી વચમાં. દેહનો જેને મોહ ટળ્યો આ એનું મૂળ છે, અને એ મોહનું સ્વરૂપ, દેહ ઉપરના મોહનું સ્વરૂપ દેહાધ્યાસ છે. દેહમાં આત્મબુદ્ધિ છે, હું દેહ છું એવી જાગૃતિ પડે પડે છે. એટલે એને શબ્દ જ્ઞાનીએ મૂક્યો અધ્યાસ. કોઈ પણ વસ્તુને આપણે પાકી કરવી હોય તો એનો અભ્યાસ કરવો પડે, અને અભ્યાસ નિરંતર અને સતત કરતા કરતા એ અભ્યાસ કરેલી ચીજ સહજ બની જાય ત્યારે એને અધ્યાસ કહેવાય. જે ચીજ સહજ બને, દાખલા તરીકે અત્યારે આપણે બેઠા છીએ, તો દેહાધ્યાસ કેટલો છે? તો આપણે ગમે તે પ્રવૃત્તિ કરતા હોય ને શરીરમાં કોઈ જગ્યાએ કાંઈ થાય તો આપણે તરત જ એનો ઉપાય કરશું, આ દેહાધ્યાસ છે. એમાં એ આમાં બુદ્ધિપૂર્વકનો નથી, પણ અજ્ઞાતપણે એ સંસ્કાર મોહના આપણને ક્યાંક દુખે તરત જ આપણે પગ બદલાવી નાખશું, આપણી શરીરની સ્થિતિ બદલાવી નાખશું, ક્યાંક માખી બેઠી હશે તો આપણો હાથ ત્યાં પહોંચી જશે, પ્રવૃત્તિ ચાલ્યા જ કરશે. પણ દેહાધ્યાસ એટલો છે કે દેહની ચેષ્ટા ત્યારે વિચારપૂર્વક નથી થતી, અબુદ્ધિપૂર્વક થાય છે અને સહજપણે થાય છે. લક્ષમાં લેવું પડે, સાધના કરવી હોય એને આ બધું રોજ જોવું પડે. કે હું કયો સર્ગમાં બેઠો છું ને આમ મારો હાથ હલી ગયો, તો મેં તો વિચાર્યું નહોતું, હાથ હલાવવાનો વિચાર્યો નહોતો કર્યો, કાંઈ પ્રેરણાય નથી કરી, હું તો અત્યારે આમાં છું, છતાં કેમ થયું? આ તારો અધ્યાસ છે દેહ પ્રત્યેનો. એટલે દેહ એ કામ કર્યા જ કરે છે, આ ચેષ્ટાઓ બધી. આ દેહાધ્યાસનું સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વરૂપ છે. જ્ઞાનીઓ કહે છે આ દેહાધ્યાસના સ્વરૂપને ઓળખવા જોઈએ. શરીરમાં દર્દ અને વ્યાધિ થાય અને બેચેનીને અકળામણ થાય આત્મામાં, આ દેહાધ્યાસ છે. દર્દ ક્યાં થયું છે? શરીરમાં. વ્યાધિ ક્યાં છે? શરીરમાં. એ દેહ કર્મનું બી પરિણામ છે, છતાં આકુળતા, અસમાધિ, અજંપો ક્યાં થાય છે? આત્માના ભાવમાં, ભાવ પ્રદેશની અંદર આ ફેરફાર થાય, આ દેહાધ્યાસનું. તાવ અને દુખાવો થાય શરીરમાં અને આપણી ક્ષમતા ગાયબ. આપણે રોજની દસ દસ સામાયિકના વ્રત લઈને અત્યારે હમણાં ચાલે છે ઘાટકો પરમાવો પ્રયોગ. આપણી ક્ષમતા ગાયબ, ભોજન જરા મોડું આવ્યું, વાનગી જરા ઠંડી મળી, જરા ભાવતી ન મળી અને અંદરથી ક્રોધનો આવેશ આવ્યો, આ દેહાધ્યાસ. આ પર છે, તું પર છો, આહારનું પરિણામ એ શરીર સાથેની ક્રિયા છે, પણ તને જે પરિણામ થયા આ દેહાધ્યાસ છે માટે થયા. છાપામાં સમાચાર પત્ર આવ્યા મંદિરના કાર્યક્રમના અને પોતાનું નામ જીવે, પેરેગ્રાફ બે લખ્યા છે, એની અરે એને કાંઈ મતલબ નથી, એ જુએ છે કે આપણું નામ આને લખ્યું છે કે નહીં, ફોટોગ્રાફ આવે તો જુએ મારું અંદર છે કે નહીં, આ દેહાધ્યાસ. નામ અને રૂપ જતા નથી, અધ્યાસ છે, વિચારમાં પણ પડતા નથી, પણ સ્વાભાવિક રીતે જરાક પત્રિકા જુએ એટલે જુએ કે મારું નામ છે કે નહીં. આ દેહાધ્યાસ છે, એનું વ્યક્તિત્વનું અહમ જતું નથી. રોગનું અક્સિર ઇલાજ મળી ગયો અને જરા શાંતિ થઈ તો એકદમ બહુ મજા આવી ગઈ અને ડોક્ટરને ફૂલ્લા ચડાવવા માંડે. આ દેહાધ્યાસ છે, સૂક્ષ્મ સ્વરૂપ સમજવા છે. દેહાધ્યાસ જ્ઞાનીએ કીધો છે સહજપણે, એ દેહના દુઃખે દુઃખી અને દેહના સુખે સુખી, એને ખબર નથી કે મારું તમામ સુખ અને દુઃખ, અનુકૂળતા પ્રતિકૂળતા, આકૂળતા વ્યાકૂળતા અને શાંતિ સમાધિ માત્ર દેહ ઉપર આધારિત છે. એમાં ક્યાંય મારું તત્વજ્ઞાન આડું આવતું, ગમે એટલો બોધ મેળવો હોય, ગમે તેટલો મેળવો હોય, પણ જરાક આવા પ્રસંગો બને એટલે તરત જ હલી જાય છે, તરત જ ચોટ લાગે છે, અહંકારને ચોટ લાગે છે, કસાયો જાગૃત થાય છે, માન કસાય જાગૃત થઈ જાય છે, ક્રોધ કસાય જાગૃત થાય છે, ક્લેશ અને સંકલેશના પરિણામો થાય છે. આપણા સ્વાર્થની સિદ્ધિમાં કોઈ આપણને મદદ કરે, લૌકિક સંસારિક, અને એના પ્રત્યે આપણને મમતા જાગે, આ દેહાધ્યાસ છે. એને તને શું ઉપકાર કર્યો, લૌકિક કે અલૌકિક? લૌકિક. આ બધું જ સમૂહમાં સારા પદાર્થ ઘટકો પરના મંદિરમાં આવીએ અને પછી એમ થાય કે બારી પાસે બેસવા મળે, પંખા નીચે બેસવા મળે તો સારું એવો વિચારણા થાય, આ દેહાધ્યાસ છે. આવ્યો છું બોધ લેવા, સત્સંગ કરવા, સ્વાધ્યાય કરવા, કૃપાનુને શરણ આવ્યો છું, પણ ભાવ ક્રિયા કઈ ચાલે છે કે આ જગ્યા જરાક સરખી મળી જાય તો સારું, વેલા જાય, જરા આગળ બેસી જાય, પંખા નીચે બેસી જાય, આ હોય તે હોય, આ બધા ભાવો ક્યાંથી આવ્યા? આ અધ્યાસ છે દેહનો, એ દેહ સાથે સંબંધિત છે અને આત્મા સાથે કઈ સંબંધિત નથી. આત્મા સાથે તો એ જ છે કે મારે ભક્તિમાં જવું છે, મારે સ્વાધ્યાયમાં જવું છે, મારે સત્સંગ કરવો છે, પણ એ પહેલા ઓલો અધ્યાસ એટલો બધો દ્રઢ થઈ ગયો છે, અનાદિકાળનો આ દેહ સાથે ને એકરૂપ થઈ ગયો છે, શરીર સાથે એકરૂપ થયો છે. દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. છેલ્લું પદ છે 902. ભગવાને સ્થિરતા કરી છે, કલમને વિરામ આપે છે અને આ તે સમયે મુંબઈ નગરીમાંથી તો વિદાય લેવાની છે, હવે પતી ગયું, પછી મુંબઈથી બધી વાત આગળ ચાલે છે. એમાં એ મુંબઈમાં 902 આંકની અંદર એમણે ભેદ જ્ઞાનનું કાવ્ય આપ્યું કે આ શરીર અને આત્મા બંને સંયોગી સ્વરૂપ છે અને છતાં એ પોતાનું એક સ્વરૂપ માનીને બેઠો છે કે આઈ એમ એ સિંગલ એન્ટિટી. યુ આર નોટ સિંગલ એન્ટિટી, યુ આર ડ્યુઅલ એન્ટિટી. વન ઇઝ મોર્ટલ, વન ઇઝ ઇમોર્ટલ. એક વિનાશી તત્વ છે, બીજું અવિનાશી તત્વ છે અને બંનેનો સંયોગ એટલે હું છું. પણ શરીરનું નામ છે, શરીરનું રૂપ છે, તો નામને રૂપને વેડગો છે, આ એનો દેહાધ્યાસ છે અને એને એકરૂપ જ માને છે. મારું અહિત કર્યું, મારું આ ખરાબ કર્યું, મારા વિશે આ બોલ્યો, પણ તું બે સ્વરૂપ છું, એમાં કયા તારા સ્વરૂપ વિશે ખરાબ બોલ્યો? નામ સ્વરૂપ વિશે બોલ્યો કે તારા આત્મા સ્વરૂપ વિશે બોલ્યો? આત્માની એને ઓળખાણ છે, તારા આત્માની ઓળખે છે? એ ક્યાંથી ઓળખે? પોતે નથી ઓળખતો તો બીજો ક્યાંથી ઓળખે? દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. દેહ જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. ઉત્પત્તિ કોની? આત્માની કે શરીરની? તો કે શરીરની. મહિમા કોનો ગાય છે, આત્માનો કે શરીરનો? જન્મદિવસ કોનો હોય? શરીરનો કે આત્માનો? અને મનામણા સેના કરે છે? ગામને ગધેડે ચડાવે છે. શેનો જન્મદિવસ? ઉત્પત્તિ કોની છે? તું વાંચતો ખરો કૃપાળુ દેવના વચન.
જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે.
શોક થાય, અનેક વિયોગ થાય, પદાર્થનો વિયોગ થાય, સંયોગોનો વિયોગ થાય, સ્વજનોનો વિયોગ થાય, આ શરીરની અવસ્થા કે આત્માની? આ શોકની જે કંઈ અવસ્થા છે એ સ્વરૂપ કોનું? તો કે શરીર સંબંધિત છે. આ તો રોગ કોને થાય? શોક, દુઃખ અને મૃત્યુ આ બધા દેહના લક્ષણ. આ દેહાધ્યાસ, આ દેહાધ્યાસનું સૂક્ષ્મ સ્વરૂપ. અને એ બધું જ કહે છે જીવ પદમાં જણાય છે. હું જન્મો, મારું મૃત્યુ થઈ રહ્યું છે, મને રોગ આવ્યો, મને શોક થયો, મને આવા પ્રસંગનો વિયોગ થયો, હું ખેદમાં આવ્યો, બસ આ જ એનું આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનના આ વિષયો છે. જો હું આત્મા છું તો ધર્મ ધ્યાન સિવાય બીજો કોઈ વિષય હોઈ ન શકે. શુક્લ ધ્યાન એ ઉત્કૃષ્ટ શ્રેણી છે, પછી આત્માની છે.
એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે.
આ અનાદિનો એકરૂપ ભાવ, આને કહેવાય દેહાધ્યાસ. આ વ્યવહારના લક્ષણો બતાવ્યા, આ તત્વના લક્ષણો બતાવ્યા. આ બધા જ દેહાધ્યાસના લક્ષણો છે અને અનાદિથી છે અને એકરૂપ છે. આ બે તત્વ જુદા હોવા છતાં બંને દ્રવ્ય જુદા છે. જળને ચેતન બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન સુપ્રતિતપણે જેને સમજાય છે. સમજાતું નથી આપણને. તત્વજ્ઞાન ઘણું, બોધ ઘણો, ઉપદેશ ઘણું, ઘણું શિક્ષણ, ઘણી શિબિરો કર્યું, કંઈક કર્યું, પણ બ્રહ્મ અને બ્રહ્મ ક્યારેય દેહને આત્મા જુદા કર્યા નહીં. જ્ઞાનીના વચન સાંભળીને પણ દેહાધ્યાસ ટળ્યો નહીં. જ્ઞાનીને વચન સાંભળીને પણ સ્વરૂપની જાગૃતિ આવી નહીં. રહ્યો તો દેહમાં જ. આ જો એને ખરેખર જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે, સાચા જ્ઞાનીના વચનો સાંભળ્યા હોય, પરિણમાવ્યા હોય, એના ઉપર પ્રયત્ન કર્યો હોય, પુરુષાર્થ કર્યો હોય, તો કે છે એ દૂર થઈ જાય બંને. સાહેબ દૂર થઈ જાય તો થાય શું?
ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે.
એકવાર જ્ઞાનીના વચનો તને સમજાય તો તને બંને દ્રવ્ય જેનું તું સંયોગી સ્વરૂપ છો, તું એક રૂપી અને બીજું અરૂપી, એક નામધારી બીજું અનામી, છતાં તને નામ અને રૂપની અંદર તું રોકાયો છું, એનાથી પર થઈ અને ચૈતન્ય તરફ તારી દ્રષ્ટિ પડશે અને દેહના લક્ષણ ગૌણ થશે. તો દેહના લક્ષણમાંથી એકરૂપતાની બુદ્ધિ ટળશે તો દેહાધ્યાસ મંદ થશે. અને છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ. હે શિષ્ય, તારા અનાદિ પરિભ્રમણનું અને અનંત દુઃખનું એકમાત્ર કારણ કર્મ છે. અને આ કર્મનું મૂળ આ દેહાધ્યાસ છે. આ તારો દેહાધ્યાસ ટળે જો જ્ઞાનીના વચનને તું અવધારી લે કે બંને દ્રવ્ય ભિન્ન છે. અને એવા જ્ઞાનીના વચનોની વિચારણા જીવનમાં જાગે કે બંને દ્રવ્ય નિજ નિજ રૂપે ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન. આ પ્રગટ છે, હવે આજ સુધી જાણતો નહોતો, એકરૂપ જ જાણતો હતો, એટલે બે વસ્તુ જાણતો નહોતો. જો જ્ઞાનીના વચન જીવનમાં પરિણામ પામે તો એને બંને પ્રગટ એનો સ્વભાવ બંનેનો, કે આ શરીરનો સ્વભાવ છે, મને આવી સુખશીલતાની ભાષા ભાવ આવ્યા, હું ગયો આરાધના કરવા અને ભાવ મને સાતાશીલ્યના આવ્યા, તો એ મારો દેહાધ્યાસ છે, આ તને પ્રગટ થયો, અને ભાવ સાંભળવાના થયા એ મારો આત્માનો સ્વભાવ છે. એક વિભાવ થયો અને એક સ્વભાવ થયો, બેયનો કરતા હું, પણ એકનું કરતાનું કારણ મારો દેહાધ્યાસ અને બીજી મારી જિજ્ઞાસા. આજે જિજ્ઞાસા ઓછી છે અને દેહાધ્યાસ વધારે છે. મેળ પડતો નથી આપણો કંઈ, મેળ પડતો નથી ને. આપણે સાધના બધી કરીએ છીએ, પરિણામ આવતું નથી. અને પછી એમ થાય છે કે આ કંઈક ખોટું હશે, અહીંયા દોડું, અહીંયા જાઓ, આની પાસે જાઓ, આને પૂછવા જાઓ. આ પ્રભુને મૂકીને ક્યાં પૂછવા જાશ ને? આ વચનો મૂકીને તો શું ગોતીશ ને? કોણ તને શું આપશે? આટલો વિવેક ગુમાવી દે છે કારણ કે જીવ પ્રયત્નની અંદર થાકી જાય છે. જ્ઞાની કહે છે આ દેહાધ્યાસ છે. છૂટે દેહાધ્યાસ તો બંને તને પ્રગટ સ્વભાવ મળશે. કેવો તારો પ્રગટ સ્વભાવ છે જે તું જાણતો નથી? શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. એ શિષ્ય, તું આ અનંત દુઃખ, આ કર્મો, આને છૂટવાની બધી વાત કરે છે, ધર્મનું સ્વરૂપ ગોતે છે, ને અનાદિ અવિરોધ ધર્મ શું છે, ને સાહેબ અચૂક શું છે, ને આ બધી વાત એટલા માટે છે કે તું તને ઓળખતો નથી. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. ધર્મનું સ્વરૂપ જાણીશ તો તું છો મોક્ષ સ્વરૂપ. એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ. અરે શિષ્ય, તું જેની માગણી કરવા આવ્યો છો કે સમજું મોક્ષ ઉપાય, તો તું કોની માગણી કરશ મોક્ષના ઉપાયની? તું જ મોક્ષ છો. અમે તને શું ઉપાય બતાવીએ? તને તારો ઉપાય બતાવીએ તો છે. હવે તું છો, ખ્યાલ આવે છે? જે ઉપાય કરવાનો છે તે ઉપાય રૂપ જ હું છું, પણ મને મારા પ્રગટ સ્વરૂપનું ભાન થતું નથી. ગુરુ કહે છે અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખ ધામ. બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. આ શિષ્યને છેલ્લે મોક્ષના ઉપાયને એને સમજાવવો છે. ગુરુ કહે છે મોક્ષ સમજાવી દઉં, તું જ છો મોક્ષ, એટલું સમજી લે. તું છો મોક્ષ સ્વરૂપ. અને ધર્મનો મર્મ આ છે કે તારું દેહાધ્યાસ છે એ ટળી જાય તો તું બાકી કંઈ રહેતો નથી. તું પછી જે છે તે મોક્ષ સ્વરૂપ જ છો. દેહાધ્યાસ છે ત્યાં સુધી તું કર્મનો કર્તા સ્વરૂપ છો અને કર્મનો ભોગતા સ્વરૂપ છો. અને એ જ તારી મૂંઝવણ છે. અનંતના અનાદિના પરિભ્રમણનું કારણ એ જ છે કે તારું કર્મનું કર્તાપણું અને તારું કર્મનું ભોગતાપણું એ ટળતું નથી, ટળ્યું નથી, અને ટળવાના કોઈ લક્ષણો જણાતા નથી. જ્ઞાની કહે છે કે જો એ સ્વભાવને સમજી લે, મર્મ ધર્મના મર્મને પકડ. ધર્મ કરવો છે પણ મર્મ પામવો છે. અને કૃપાળુદેવે કીધું કે લોકો મૂળ વાતથી લાખો ગાંવ દૂર છે અને ઉપદેશકના લક્ષમાં પણ નથી. હવને ધર્મ આપવો છે પણ ધર્મનો મર્મ તો પોતે પામે તો કોકને સમજાવે. એટલે ધર્મ ચારે જગ્યાએ દેખાય છે, મર્મ નથી મળતો ક્યાંય. આવો આપનાર પુરુષ, એના નામે આ બધું હાથમાં હોવા છતાં આપણે મર્મની સાધનાની નજીક નથી જતા. આપણું કર્મનું કર્તાપણું ને ભોગતાપણું છૂટે એવી સાધનાની અંદર આપણે આગળ નથી વધી શકતા. મર્મ નથી મળતો, ધર્મ મળે છે. અને ધર્મના અનેકાંતિક સ્વરૂપ છે એટલે જુદા જુદા મળે છે. અને એટલું બધું જુદું જુદું મળે છે ને, આ જીવને બહારની અંદર જગત સાથે મોહ બુદ્ધિ હોવાને કારણે એને કંઈક નવું નવું જોઈએ છે. હવે આત્માને નવો ક્યાંથી લાવવો? અને આયોજકો બિચારા વિચાર કરે કે હવે નવું શું કરવું, એટલે થાકી જાય. એટલે આપણે એમ કે આની પાસે કઈ નવું નથી, આપણે બીજે જાય, અહીંયા નવું છે. અરે શું તને નવું મળશે? નવું બધે સંસાર જ છે, સંસાર રોજ નવો નવો છે. જ્ઞાનીઓએ એટલે હદ સુધી કીધું કે સંસારનું સ્વરૂપ જે એક સમયે છે તે બીજે સમયે નથી, કારણ કે અનંત પુદ્ગલ દ્રવ્યનું પરિવર્તન સતત થતું રહે છે, એ સંસાર છે. એટલે કૃપાળુદેવે 218માં જગતના અધિષ્ઠાનના સ્વરૂપમાં પત્રમાં લખ્યું છે કે જગતનું સ્વરૂપ ક્યાંય એક સરખું છે અને સૌભાગભાઈ પ્રશ્ન પૂછ્યો છે કે જગત વિશે આ જ્ઞાનીઓમાં મત મતાંતર કેમ છે, તો કે મતાંતરનો હોય તો શું હોય, કેમ કે એક સમયે જે સ્વરૂપ છે એ બીજા સમયે હોતું નથી. એને સમજાવવા માટે વૈજ્ઞાનિકો કહે છે એક નદીમાં તમે બે વાર સ્નાન કરી શકતા નથી. એક નદીમાં તમે બે વાર સ્નાન કરી શકતા નથી. જે સ્નાન ડૂબકી લગાવી બીજી ડૂબકીમાં પાણી જુદું છે, વહેતું પાણી છે. એમ કાળ પ્રવાહની અંદર જગત વહી રહ્યું છે. તો આ જગત વહેતું છે એટલે મને નવું નવું જોવાનો શોખ છે. હું જગત સાથે મોહથી જોડાયો છું. મને જગત પણ આવું ફરતું જોઈએ છે એટલે જ જગત સાથે આપણું આકર્ષણ ક્યારેય મળતું નથી. રોજ નવું નવું હોય, દુઃખના પહાડ તૂટી પડ્યા હોય કે હવે આ દીકરો જતા તો સંસારમાં જીવવું ખારું ઝેર જેવું થઈ ગયું છે, અને બીજે દી કોઈ પ્રસંગ આવે તો તરત જ મારા આવલા કપડાં ક્યાં છે ને આ ક્યાં છે ને આપણે કેટલા વાગે જવાનું છે ને મંડો નાચવા, સ્વરૂપ બદલાઈ ગયું. એમ એને ધર્મનું સ્વરૂપ પણ જુદું જુદું જોઈ છે. એકને એક ધર્મથી કંટાળી જાય, પાંચ વર્ષ થાય એટલે કે ભાઈ અહીંયા તો ઈ નહીં છે તો શું હોય. પણ ધર્મ એ સંસાર નથી, સંસારથી મુક્ત થવાનો માર્ગ છે. ચંચળતા પ્રેરે એ સંસારનું સ્વરૂપ છે અને સ્થિરતા અપાવે એ ધર્મનું સ્વરૂપ છે. તો આને એની અંદર જ વાંધો છે કે રોજ આપણે નવું નવું આપ્યો કંઈક, એટલે બોલો કે અહીંયા ધર્મ સાચો છે. ધર્મનું સ્વરૂપ અસ્થિરતા નથી, ધર્મનું સ્વરૂપ ચંચળતા નથી. વૃત્તિઓ સ્થિર થાય, નિજ ભાવમાં જાય, મનની ચંચળતા હટે. વિષયના ઇન્દ્રિયોના વિષયો આ ચંચળતાના કારણે ક્યારેય ઉપશમ ન થાય. ધર્મનું સ્વરૂપ સ્થિરતાનું છે, શાંતિનું છે. પરમ શાંતિ એ ધર્મનું સ્વરૂપ છે અને એ મર્મ પકડાય તો જ થશે. ધર્મ દેહ ઉપર આધારિત હશે ત્યાં સુધી આ બધા દેહના ધર્મો અસ્થિરતાના ચાલ્યા કરશે. ધર્મ જ્યારે પોતાના સ્વરૂપની અંદર મર્મમાં આપણને મળશે ત્યારે આપણી ગતિ મોક્ષ તરફની હશે. આપણા અંદર એક ચૂલા ઉપર તપેલું મૂકીને આંધણ મૂક્યું હોય પછી એમાં ચોખા નાખ્યા હોય અને જેમ જેમ ગરમી મળે અને ચોખા જેમ ઉપર નીચે આખું અનાજ થતું હોય એવા આપણા શરીરમાં આ કર્મના પૂતગલ પરમાણુઓ ઉપરથી નીચે ઉછાળા માયરા કરે છે અને સંસારનો તાપ એને લાયગા કરે છે. આ જીવને શાંતિ નથી, સમાધિ નથી, પણ ક્યાંથી હોય. કેમ કે ઉકળતા આંધણમાં રહેલા ચોખા જેવા આ તારા મનના વ્યાપારો, સંકલ્પ વિકલ્પો આ ક્યાંથી હોય. હે જીવ, આ ક્લેશરૂપ સંસાર થકી તો વિરામ પામ. જ્ઞાનીએ કહ્યું કે આ દેહાધ્યાસ ટળે ખરો? આ દેહાધ્યાસ કેમ ટળે? કૃપાળુ દેવે એક સરસ ગાથા આપી છે અપૂર્વ અવસરમાં. સાહેબ, આ દેહાધ્યાસ ટળવાનો કોઈ એવો ઉપાય ખરો? સંસારમાં રહીએ તો અમે આ દેહાધ્યાસને અમારો નબળો કરી શકીએ? બે ઉપાય છે, એમાં એક ઉપાયની વાત કરી લઈએ. પેલા પેલી કરી લઈએ. એક કીધો છે પ્રભુશ્રીને આપ્યો, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી. હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. એમ આત્મભાવના કરતા કરતા રાગ દ્વેષ ક્ષીણ થાય એટલે મોહ નાષ્ટ થાય અને કેવળ જ્ઞાન પ્રગટે. આ પેલો ઉપાય. પણ અસ્થિભાવ અને નાસ્તિભાવ એમાં પેલા નાસ્તિથી શરૂ કરવાનું, જે છે એને છોડવાનું છે. દેહ સાથે એની એકાત્મ બુદ્ધિ છે. સ્વજન, સંબંધી, પરિવાર, સંગ્રહ, પરિગ્રહ એ કોઈ મારા નથી. કોઈ પણ શબ્દ લખ્યું છે એટલે એમ થાય કે ભગવાન કંઈક ભૂલી ગયા હશે. ના, ભૂલી નથી ગયા. એને કીધું છે કે બીજું જે કાંઈ હોય બધું આવી ગયું. એમાં કોઈ પણ મારા નથી. તો સાહેબ હું શું છું? જો કાંઈ નથી મારું અને હું નથી મારો, શરીરે મારું નથી, તો ગજબ કરી હું શું શૂન્ય છું? આઈ એમ નોટ એ વેક્યુમ. અરે, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. એમ આત્મભાવના કર. આ પહેલો ઉપાય દેહાધ્યાસને ટાળવા માટે. રોજ આ માળા, આ સ્મરણ મંત્ર 692માં આપ્યું છે. આવા આશ્રયથી દેહ છૂટે, તે જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપને પામે. ટૂંકામાં ટૂંકો માર્ગ, પણ એ ભાવ સાથે, ઉપયોગની જાગૃતિ સાથે અને ખૂબ જાગૃતિ કે હું દેહ નથી એટલે નથી જ. તો દેહ હું નથી તો એ પગના નખથી માથાના વાળ સુધી વિચારવાનું કે ક્યાંય આત્મીયતાનો ભાવ તો નથી ને. આ પગ પણ મારા નથી, આ કાંડા ઘૂંટણ એડી પિંડી ગોઠણ સાથળ જાંઘ કમર છાતી ફેફસા લીવર કિડની આ બધા શરીરના અંગ છે, આ બધા રિપ્લેસેબલ છે, આ હું નથી. આ હવે તો ડોક્ટરો કહે છે કે જે પાર્ટ બદલવો એ બદલાય, મોટર કારને જેમ ગેરેજમાં લઈ જાઓ એમ આને હોસ્પિટલમાં લઈ જાઓ. હોસ્પિટલ એ તો શરીરનું ગેરેજ છે અને મિકેનિક બેઠા જ છે ડિસમિસો લઈને ચીરવા લઈને, અને ગયા એટલે કે આ ખોટું છે આ ખોયલું છે, બોલો હવે આટલું તો ઓપરેશન કરું બીજું કરી દઉં, કારણ કે બધું ખોટું છે અંદર, પણ સાચું શું હોય? આપણે ગાડી દેવા જઈએ ને ત્યારે એક ગાડી પછી મિકેનિક આપણને એસ્ટિમેટ આપે ને ત્યારે 10 ભૂલ આપે, સાહેબ આનો પટ્ટો પણ જરાક ઓછો થાય બ્રેકનો, સાહેબ આની અંદર જરા લીવરનું આમ થાય છે, સાહેબ જરા ઓઇલનું આમ થાય છે, આનું લીકેજ છે. આપણે કંઈક મૂવા હવે કરને તું બધું, એવી દશા આપણી હોસ્પિટલમાં છે કે સાહેબ તમારા ઘરનું ચૈડું છે હવે જરાક આટલું કરવાનું આટલું પણ ભેગું કરવાનું, ચક્કર ચડાવે અને આ એવો દેહની અંદર પાગલ થઈ ગયો છે ચાલે છે. જેવી આ સંસારની સ્થિતિ છે એવી આપણી આ સ્થિતિ થઈ ગઈ છે. હું દેહાદી સ્વરૂપ નથી અને કાલ સવારે કે આ દેહ નથી, અને જુઓ આ દેહાદી સ્વરૂપમાં કેટલે છે, અને કદાચ એમ ડોક્ટર કે પગ કપાવવો પડશે તો જીવાશે તો શું જવાબ આપે? કાપી નાખો પગ, કાપી નાખો જીવાતું. ઓલો કે આંખ તમારે કાઢી નાખવી પડશે તો તમારી દ્રષ્ટિ બચશે, કાઢી નાખો. મારે જીવવું છે, કોને જીવવું છે? વિચાર નથી. જુઓ આવો દેહાધ્યાસ છે. જ્ઞાની કહે છે આ એક મંત્ર છે, અમોઘ મંત્ર છે પ્રભુએ આપેલો, કે આત્મ ભાવના ભાવતા જીવ લય કેવળ જ્ઞાન, બધી વસ્તુ છોડી દેતું. અનંત પ્રકારનો માર્ગ છે, એક ભાવના શુદ્ધ ભાવથી આત્માની જાગૃતિથી સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરીને, અને જે દેખાય છે એમાં મારાપણાની માન્યતા છે એને છોડ, કે હું દેહાદી સ્વરૂપ નથી નથી નથી. અને દેહ સ્ત્રી પુત્ર આદિ એટલે દેહને કારણે જે સંબંધિત સ્વરૂપ છે તે પણ મારા નથી. એટલે અહમ ભાવ છોડ અને મમત્વ ભાવ છોડ. તો અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ અને મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ આ 6 પદની દેશના આપી છે. 6 પદનો પત્ર. તો ટળવું શું જોઈએ તત્વજ્ઞાન પછી? અહમ ભાવ અને મમત્વ ભાવ. પણ જેનો અહમ ભાવ ટળે છે એનો મમત્વ ભાવ રહેવાની કોઈ સંભાવના નથી. હું જ નથી તો મારું શું? તો જનકનું ઉદાહરણ આવે કે મિથિલા બળે તો મારું શું બને? હું નથી તો મમત્વ નથી, આ અહમ જતું નથી, આ સ્વચ્છંદ ટળતો નથી. આ એક મંત્ર અમોઘ મંત્ર છે, જો એની ઉપાસના કરતા આવડે તો. માત્ર રાડું પાડી પાડીને બોલવાથી હું દેહાદી સ્વરૂપ નથી, હું દેહાદી સ્વરૂપ નથી, હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, બોયલા કરને બરાડા પાડને હજારોની મેદની અંદર, એનાથી જ્ઞાન ન થાય. જ્ઞાન અંતર પરિણતિથી થાય, શબ્દોના ઉચ્ચારથી રાગના આલાપ પ્રલાપથી જ્ઞાન ન થાય, અંતરની પરિણતિથી થાય. આ એક મંત્ર. અને બીજું રહસ્યનું સૂત્ર આત્મસિદ્ધ આ અપૂર્વ અવસરમાં. પંચવિષયમાં રાગ દ્વેષ વિરહિતતા પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધવાન વિચરવું ઉદયાધીન પણ વિતલો ભજો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આ સાધનાનો માર્ગ છે. કૃપાળુ દેવની રચનાઓ બધી સાધનાના સૂત્રો છે. આ મંત્ર કદાચ મારાથી ઉપયોગપૂર્વક મુનિને આપ્યો છે, સાહેબ એ દશા હજી મારી નથી, હું તો સંસારમાં છું. તો કે છે કંઈ વાંધો નહીં, સંસારમાં 5 વિષયો છે, જે પંચ વિષયમાં એના રાગ દ્વેષ વિરહિતતા ઓછા કર, અલ્પ કર, મંદતા કર. એની 5 વિષયો ચાલુ છે, દેહ છે ત્યાં સુધી, ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયો છે ત્યાં સુધી એના વિષયો છે, પણ એને ક્રમે ક્રમે ઓછા તો કર, એને થોડા શાંત કર, એની ઉગ્રતાને થોડી ઘટાડ, અને એની ઉગ્રતાનો આધાર રાગદ્વેષ છે. વિષયનું બળ મારી રાગદ્વેષની પરિણતિ ઉપર છે, તો રાગદ્વેષને ઓછા કર. રાગદ્વેષ ઓછા થાય એના કશાય ઓછા થયા વિના રહેલી. રાગદ્વેષ એ મોહનું સ્વરૂપ છે, અને કશાય એ મોહજન્ય આત્માની પરિણતિ છે. કશાયનું સ્વરૂપ જ્ઞાનીઓએ અદ્ભુત રીતે કીધું છે, ચાર કશાય જ, પછી એના ભેદને, પેટા ભેદને, એ તો ઘણું છે, છોડી દો. ક્રોધ, માન, માયા અને લોભ, એને અનંતાનુમંદી ચાર કસાયની ચોકડી કીધી છે. આ ચોકડી જ્યાં સુધી વિદ્યમાન છે ત્યાં સુધી સંસારના અનંત અનુબંધમાંથી આ જીવનો છેડો છૂટકો થવા યોગ્ય છે જ નહીં, થાય નહીં. અને આ ચારેયનું સ્વરૂપ વિચારી લ્યો, ક્રોધ, માન, માયા અને લોભ, આ ચારેય કાર્યકારણ રૂપે સંકળાયેલા છે. ત્રણેય સંકેતનું આપણે કાલે સમજાવ્યું હતું કે એક સંકેત બીજા સંકેતનું કારણ, બીજું સંકેત ત્રીજા સંકેત, એમ આ કસાઈની અંદર લોભ કસાઈ મૂળમાં છે. સમજવા પ્રયત્ન કરજો, લોભ કસાઈ મૂળમાં છે. લોભ કસાઈને કારણે માયા કસાઈ થાય છે, માયા કસાઈ નિષ્ફળ જાય છે ત્યારે માન કસાઈ જાગે છે, અને માન કસાઈમાંથી છેલ્લે ક્રોધ જાગે છે. ક્રોધની પરિણતિ છેલ્લે છે. પેલા મૂળમાં શું છે? લોભ. મૂળમાં લોભ છે. લોભ એ માયાને ખેંચે છે, માયા એ માનને ખેંચે છે, અને માન એ ક્રોધને. આ એને આવવાનો ક્રમ છે, અને જવાનો ક્રમ શું છે? ક્રોધ પહેલા જાય, ક્રોધ પહેલા જાય, બીજું માન જાય, ત્રીજું માયા જાય, અને ચોથો લોભ જાય. અગિયારમેથી પડે એ લોભ કસાઈને કારણે પડે. એટલું સરસ વૈજ્ઞાનિક ધર્મ છે, વિતરાગનો માર્ગ વૈજ્ઞાનિક છે. આપણે આપણી સમજ વૈજ્ઞાનિક કરી નથી, અને ભાષણ કરીએ છીએ કે આ વિજ્ઞાનના જમાનામાં આ જૂનો ધર્મ હવે હાલે નહીં. આજે સાયન્સ બહુ આગળ વધી ગયું છે, સાયન્સ જડનું આગળ વધ્યું છે ને, તારી જડતા વધી છે. આ વિતરાગનું વિજ્ઞાન ચૈતન્યનું છે, અને એનાથી તું દૂર જાશ તો તું જ મોટો અવૈજ્ઞાનિક છો. ધર્મને વૈજ્ઞાનિકને તો એકબીજા એક સિક્કાની બે બાજુ છે. કાર્ય કારણ વિના કોઈ વસ્તુ નિપજે નહીં. અમારો કર્મ સિદ્ધાંત કાર્યકારણ ઉપર છે, અમારું આત્માનો બંધ અને મુક્તિ કાર્યકારણ ઉપર છે, અમારા કશાયનું પરિણમન કાર્યકારણ ઉપર છે. અમારો ક્રોધ લોભ ન હોય તો ક્રોધ ન આવે. કોઈ ચીજ તૂટે, કોઈ ચીજ ખોવાઈ જાય, કોઈથી કંઈ થાય, ગમે એવું નુકસાન થાય, આપણને સ્પૃહા ન હોય તો ક્રોધ નહીં થાય. શાંતિ ક્ષમતા શું કામ રહીએ? આપણે કે એનું સાવ લૂંટાઈ ગયું તો પણ એને જરાય કોઈ ક્રોધ ના આવ્યો, એ ખીજાય નહીં, એ રોષે ન ભરાયા. શું કામ? એને સ્પૃહા નથી, અંતરંગ સ્પૃહા જેવી નથી એની, એવી જેની ગુપ્ત આચરણા છે. એટલે અહીંયા શબ્દ મૂક્યો છે કે વિચરવું ઉદયાધીન પણ વિત લોભ જો. આ અપૂર્વ અવસરની ગાથામાં આ શરૂ કર્યું છે. દેહાધ્યાસ અને ચાર કષાયોને નિર્મૂળ કરવાનો પ્રારંભ ક્યાંથી કરવો? લોભ છોડી દે. એક વસ્તુ પ્રાપ્ત કરવાનો લોભ જો જીવનમાં જાગ્યો, એના પ્રત્યેની સ્પૃહા જાગી, તો સ્પૃહા ઈચ્છાનું રૂપ લેશે, ઈચ્છા આકાંક્ષાનું લેશે, આકાંક્ષા વાસનામાં પરિવર્તે, વાસના લાલસામાં પરિવર્તે, અને પછી એને મેળવવા માટે ગમે તેવું જૂઠ અને કપટ કરવું, આ માયા આવી ગઈ. હવે ગમે તેમ કરીને એ વસ્તુ પ્રાપ્ત કરવી લોભ છે, માટે મેળવવું છે, માટે લાભ લેવો છે, માટે તો જૂઠ અને કપટનો સહારો લીધો એણે. માયાનું સ્વરૂપ છે એ. પ્રપંચ કરો, સામાને ખબર ન પડે, આને ખબર ન પડે, એ વસ્તુ આપણે કેમ પ્રાપ્ત થઈ જાય, આપણને મળી જાય. બીજો હોય તો આપણે એવી રીતે એના ટેન્ડર ભરો, આમ કરો, એક પૈસો વધારે મૂકી દો, આ બધું જે કંઈ કરપ્શન બધું એમાંથી આવશે. લોભ છે, માટે આ જોઈ છે મારે. જો ન હોય તો કંઈ આપણે માયાની જરૂર જ નથી. એ માયા થયા પછી એમ થાય કે હજી પરિણામ નહીં આવે, આપણી ઓથોરિટી બતાવો, આપણો સંબંધ કોની સાથે છે, આપણી હેસિયત શું છે, એ બધું બતાવો. આ માનના બધા સ્વરૂપ છે કે જો કામ કરજે, નહીં તો મારા જેવો કોઈ ભૂંડો નથી. આ આપણું અહમ ઈછડો. શું કામ? કે માયાથી કામ તો સીધી રીતે કામ કર, નહીંતર પછી મારે તને ખબર નથી પહોંચ કેટલી છે. આ બધા માયાના પછી માનના ખેલ થયા. અને માનનો ખેલ જયારે પાછો ફળે ત્યારે ક્રોધ આવે, સાલા બધા નકામા છે, હરામખોર છે, સ્વાર્થના સગા છે, આ બધો ક્રોધ આકડો પાપડો બબૂલો. જો કામ થઈ ગયું હોત તો ફૂલડા ચડાવે તો માણસ બહુ મજાનો, ભલે ગમે તેવો હોય પણ માણસ બહુ મજાનો. પણ ખબર નથી કે તે તારા માનથી કે માયાથી પેલા એને લપેટી લીધો છે. તો તારો ક્રોધ ન હોવાનું કારણ અને તારો એના પ્રત્યે પ્રીતિ હોવાનું કારણ, તારો સંભાવ નથી, તારું કામ થઈ ગયું છે, તારા લોભને સંતોષ મળી ગયો છે, માટે તને એના પ્રત્યે પ્રીતિ છે. જગતના સંબંધો સ્વાર્થના સંબંધો છે, જ્ઞાની કહે છે. આપણને જગત ઉપર પ્રીતિ ને અપ્રીતિ છે એનો આધાર આપણો સ્વાર્થી હિત જેનાથી સદાય એના પ્રત્યે પ્રીતિ, અને જેનાથી સ્વાર્થનું હિત ન સદાય એના પ્રત્યે અપ્રીતિ. આપણને પારમાર્થિક હિતમાં તો આપણે પ્રવેશ કર્યો જ નથી. તો અહીંયા જ્ઞાની કહે છે કે તમે વિચરવું સંસારમાં, ઉદયાધીન સંસાર છે, પણ વિતલોભ થા, એમાં એને વિત ક્રોધ ન કીધું, વિતમાન ન કીધું, વિત માયા ન કીધી, વિત લોભ કીધો. કેમ કે લોભ આ બધા દુર્ગુણોનું મૂળ છે. વિત લોભ તું થઈશ, જેને સંસારમાં કોઈની પાસેથી કંઈ લેવું નથી. આપણે એમ કહે કે મારે કશું જ લેવું નથી, એ માયા શું કામ કરે, એ જૂઠ શું કામ કરે, એને કેની હાળી બાર છે. પણ શું કામ આપણે જૂઠનો આશ્રય લઈએ છીએ વ્યવહારિકતાના નામે? કારણ કે આપણો લોભ છે, એનો સંબંધ રાખવો છે, કંઈક આપણું નામ સારું છે, આપણા માટે સારું બોલે, કંઈક ખોટું ન કરે, આ બધામાં હું 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 આ લોભ છે. જ્ઞાનીએ સરસ શબ્દ મૂક્યો છે અંતિમ સંદેશમાં પણ જો છે, જીત લોભ આ છેલ્લી અવસ્થા મહાપાત્ર તે માર્ગના, નહીં તૃષ્ણા જીવ્યા તરી મરણ યોગ નહીં ક્ષોભ, મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જીત લોભ. લોભને જેણે જીતી લીધો છે એને બધા કસાયો જીતી લીધા છે, સંસાર જીતી લીધો છે. લોભનું જીતલોભ અને વિતલોભ જેથી આપણને સમજાય, આમાં વિતલોભનો શબ્દ છે અને અંતિમ સંદેશમાં જીતલોભનો. સંસારમાં છીએ, ચારે કસાયો નિર્મૂળ કરવા છે. આપણો લક્ષ સાચે સાચો કહીએ તો સેના ઉપર હોય? ક્રોધ ઉપર. સાહેબ મારો સ્વભાવ બહુ ગરમ. તારો સ્વભાવ ગરમ છે, લોભ અંદર ભર્યો છે, માટે તું લોભ છોડી દે તો ગરમ શું કામ ગરમ થયો? એ વિચાર ને, માણસ ઉપર ગરમ થયો, ઘરના લોકો ઉપર ગરમ થયો, બીજા ઉપર ગરમ થયો ત્યારે એના કારણમાં જા, કાં તારું માન ગવાયું, કાં તારી માયા, પણ લોભ મૂળમાં છે. બહુ સમજવા જેવું છે. લોભ કાઢી નાખ. પાંચ ઇન્દ્રિયોના વિષયની અંદર એને રાગ દ્વેષ છોડી દે, મોહ છોડી દે, વિતલોભ થઈ જા. આ એક ક્રમ બતાવે છે. આપણે એની વાત કરીએ છીએ કે આપણે આ સંસારની અંદર દેહાધ્યાસ કેવી રીતે ટળે. દેહાધ્યાસ છે ત્યાં સુધી કશાય છે, કશાયનો આધાર દેહાધ્યાસ છે. અને આ દેહાધ્યાસની અંદર આ ઇન્દ્રિયો, દેહનું કારણ, દેહની એક્ટિવ પાર્ટ કયો? ઇન્દ્રિયો, મૂળ પાર્ટ. બાકી બધા એક્ટિવ છે, પણ સૌથી વધારે પાંચ ઇન્દ્રિયો સક્રિયતા. એના 23 વિષયો, એનાથી આ જીવ સંસાર સાથે જોડાયેલો છે. તો કે છે એ પંચ ઇન્દ્રિયોના જે વિષયો છે એમાં રાગ દ્વેષ ઓછા થાય, અલ્પકર. દેહાધ્યાસ ટાળવો છે ને, આ ક્રમિક માર્ગ છે, વિકાસનો માર્ગ છે. પોતાની જેવી જેવી પુરુષાર્થની યોગ્યતા પ્રગટે એમ પણ પુરુષાર્થ કરવાનો માર્ગ છે. આગળ આવી ગયું તું કે સંયમના હેતુથી યોગ પ્રવર્તના, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં. સંસારમાં હું છું પણ કેવી સ્થિતિમાં? ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં. ભલે બધા કામ કરું છું, ભલે બધા સંબંધો છે, પણ મારું લક્ષ્ય છે કે જે આજે છે એ આવતીકાલે ન હોવા જોઈએ, જે ગઈકાલે હતા એ આજે ન હોવા જોઈએ. ઓછા હોય તો પણ, એ નહીં હોય તો પણ એની માત્રા ઓછી. કાલ મને આ વધારે ગમતું હતું, આજે ઓછું ગમે છે, આજે એના પ્રત્યેનો રાગ મારો ઓછો થઈ ગયો છે. બસ આ ક્ષણ ક્ષણ એની અંદર કહે છે કે એ પંચ વિષય અને પંચ પ્રમાદ જે છે, વિષય કષાય નિંદ્રા, આ બધા પંચ પ્રમાદના લક્ષણ છે. એમાં મનનો ક્ષોભ નહીં. મનનો ક્ષોભ એટલે મનના સહેજ પણ ચંચળ પરિણામ ન થવા જોઈએ, અડગ મન રહેવું જોઈએ. ગમે તેવી સ્થિતિ થાય તો એના તરફ, વિષય કષાય તરફ મનની ચંચળતાને કારણે, ઢીલાસને કારણે એને તું જરાય પ્રોત્સાહિત કરીશમાં. તો મનનો ક્ષોભ, જેમ કે અડોલ આસનને મનમાં નહીં ક્ષોભતા, ક્ષોભ એટલે ચંચળપણું, સ્થિરતાનો ભંગ તે ક્ષોભ છે. ગમે તેવો ભય આવે પણ રૂવાણું પણ ફડકે નહીં, દેહ જાય પણ માયા થાય ન રોમમાં. માયા નામનો આવતું નથી કારણ કે લોભ નથી દેહનો, શરીર જાળવવાનો લોભ નથી જ્ઞાનીને. એટલે ઉપસર્ગ થયો છે એમાં વાઘસિંહનો સંયોગ થયો, તો પણ દેહ જાય એવી સ્થિતિ છે તો પણ માયા નથી થવાની, એટલે બીજો કસાય નહીં આવે. કેમ કે પેલો કસાય નથી, પેલું કારણ ન હોય તો બીજું કાર્ય ન થાય. આ કાર્ય કારણના નિયમ સમજી લઈએ આપણે, કે લોભ ન હોય ને એકય કસાય ન હોય. એટલે કહ્યું કે વિચારવું ઉદયાધીન, ઉદયને આધીન, પણ વિતલોભ થઈ જાય, ઉદય જે હશે એ રહ્યા કરશે, કંઈ વાંધો નહીં, ઉદયને તો ભોગવી લેવો પડે છે, પણ લોભ એ તો આપણી પોતાની પરિણતિ છે, એને ટાળી શકાય છે. તો કે છે, દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધ વણ. આ લોભ શેના કારણે છે? ક્યાંક દ્રવ્યથી, ક્યાંક ક્ષેત્રથી, ક્યાંક કાળથી અને ક્યાંક ભાવથી. આ લોભ છે એ આપણું પ્રતિબંધ છે. મને આ ઘરનો પ્રતિબંધ છે, એ છોડીને હું ક્યાંય જઈ શકું નહીં, આ પ્રતિબંધ છે. મને આ મારા દીકરા પ્રત્યેનો છે, એના વિના મારાથી રહેવાય નહીં, આ દ્રવ્ય પ્રતિબંધ છે. એવો પ્રતિબંધ પરમાર્થમાં આ ગુરુ વિના મારું ન થાય, આ દ્રવ્ય પ્રતિબંધ છે. આ બધા જ આત્માઓ ભિન્ન ભિન્ન છે. જ્ઞાનીની વાત થોડી સૂક્ષ્મ હોય છે. એમણે લખ્યું છે કે દ્રવ્યનો પણ પ્રતિબંધ નહીં. કૃપાળુ દેવનું જીવન જોઈએ તો જ ખબર પડે એને કેટલું ટોળું ભેગું કર્યું હતું પોતાની આસપાસ, કોઈને આવવાનું નથી. અસંગતા તરફ જેને જવું છે, અધ્યાત્મનો અને પરમ કલ્યાણનો માર્ગ જો છે એ છે, તો ત્યાં સંઘ અને સંબંધને મહત્વ કેટલું. અને સર્વસંગ મહા આશ્રવ છે, નિષ્કારણ ઉપાધિ સંઘથી વધે છે. આ વાત કે છે કે દ્રવ્યનો પ્રતિબંધ પણ નહીં, અંબાલાલ પણ નહીં. ઉત્તર સંડામાં ગયા અને અંબાલાલનો રાગ વધી ગયો કે બે મહિના ભગવાન રહેવાના છે તો સેવાનો લાભ હું લઉં. ભગવાને કહ્યું તો કે રસોઈની તજવીજ કરજો, એટલે એ પોતાની પત્ની પાસે રસોઈ શીખવાનું શરૂ કરી દીધું. કા કે વધારે લાભ મને મળે, હું જ ભગવાનની રસોઈ કરું, હું જ પીરસું અને હું જ એની સાથે રહું, આ લાભ બીજા કોઈને જવો જોઈએ નહીં. ભગવાનના નજર બાર કઈ જાય કે અંબાલાલની ભક્તિ નથી પણ દ્રષ્ટિરાગ ડેવલપ થાય છે. આપણે ભક્તિમાં ઘણા વેવલાપણા આપણે ઘણા જોવા મળે છે, આ વેવલાપણા ભક્તિનો પ્રકાર નથી. આ વિશુદ્ધ ભક્તિ ચૈતન્યની, શુદ્ધ ભાવની નથી ભક્તિ, આ તો મોહના ચાળા છે, ભક્તિ નથી. અંબાલાલને આવ્યા, ઓલો કોથળો લઈને, સામાન લઈને આવ્યો છે રસોડાની, બધી સાણચી તાવે તો ચમચી બધું એને કંઈક કંઈક જોઈને બધું શીખી લીધું પત્ની પાસેથી. અને ઉત્તર સંડામાં ગયા, ગાડું મંગાવો અને તમે લાવ્યા છો એ બધું લઈઓ અને તમે ભેગા ભયા જાઓ, આ તો જાઓ મોકલી દો, તમારું ગાડલું લેતા જાઓ. કોઈ વાત પકડાય છે કે નહીં? પ્રસંગો કેવા સહેલા છે, પણ પ્રસંગો પાછળનું આ રહસ્ય, આ મર્મ કે અંબાલાલને ભગવાન દૂર કરે, આવો પરમ ભક્ત એ નહીં બાધારૂપ થઈ જાય, દ્રવ્યનો પ્રતિબંધ થઈ જાય છે, નહીં જોઈએ. અંબાલાલ એવું સ્થાન શોધજો, નિવૃત્તિની ઈચ્છા છે, અમને તો કોઈ ન ઓળખે પણ તમને પણ કોઈ ઓળખવા જોઈએ નહીં. વિચાર આવે છે? વાત તો સાંભળી પણ પછી પરિણામ શું થયું? અને પછી આપણે કહે કે મારે જાત્રા જાવ એમ ઉભો રહે, કોને કોને કોણ ઓળખે છે, કોના ફોન કરાવવા છે, કેટલી જગ્યાએ ભલામણ કરાવવાની છે. નિવૃત્તિમાં જવાની વાત છે, આમથી વાત નથી કરતો હું. જો નિવૃત્તિમાં જવું હોય તો એને તો એ થાય કે મને કોઈ ઓળખે એ પણ મારા માટે દ્રવ્યનો પ્રતિબંધ છે. દ્રવ્ય ક્ષેત્ર, આ જ ક્ષેત્ર મારું, આ જ ક્ષેત્ર ધર્મ થાય, બીજે નો થાય, અહીંયા જાય તો જ બધું થાય, બોજ સાંભળે અહીંયા જ જા, ક્ષેત્રના પ્રતિબંધ, આશ્રમ સ્થાન અમુક તીર્થ આ બધા એવા એની સાથે પ્રતિબંધરૂપ ન થવા જોઈએ. બધા મહાન પવિત્ર સ્થાન છે, તીર્થંકરો જ્યાં જ્યાં વિચર્યા છે, જ્ઞાનીના ચરણ જ્યાં જ્યાં ગયા છે, એ ભૂમિને સ્પર્શ ના કરી એને માથે ચડાવીએ. પણ એની સાથે રાગ કરવાની પરમાત્માએ ક્યાંય અનુમતિ નથી આપી. એ રાગ એ આપણી વિકૃતિ છે, આપણો વિભાવ છે, એ પકડાતો નથી. અને આપણે એને પાછું એવું ચડાવી ચડાવીને કહી છે કે મને તો આ બહુ જ ભાવ, હું આના સિવાય કંઈ નહીં. અરે એ તારી અંધતા છે, આ દ્રષ્ટિની મોકળાશ નથી. દ્રવ્યનો પ્રતિબંધ, ક્ષેત્રનો પ્રતિબંધ, કાળનો પ્રતિબંધ. આ કાળે અહીંયા જેવું, આ કાળે અહીંયા જેવું, 6 મહિના અમેરિકા રહેવું, 6 મહિના એ દેશમાં રહેવું, હું આ ઠંડી ઘણી, અહીંયા ગરમી ઘણી, અહીંની ગરમી નથી જોતી, ઓલા ઠંડી નથી જોતી. પણ તારા શરીર છે એને ક્યાં તું મૂકી આવીશ? આ બધું તો શરીર છે એના આધાર ઉપર છે ને. તો દેહાધ્યાસ નહીં તો બીજું શું? તો પાછો કે બહુ ધર્મ કરો, 6 મહિના તો આશ્રમમાં જ રહીએ છે. શું કામ રહીએ છે? અને આશ્રમમાં ક્યાં કાળે આવ્યો, ક્યાં સમયે આવ્યો? અરે દેહાધ્યાસ કેન્દ્રમાં છે, તૂટતો નથી. કાળા ઉનાળામાં રહેતું અહીંયા, પણ એ બધી વધતી સ્થિતિ છે જેમ જેમ. એટલે અહીંયા જ્ઞાની કહે છે કે ઉદયાધીન પણ વિતલોપ થઈ જાતું. ભલે ઉદય તારો જે આવે તે, સાહેબ શું કરીએ, તમે આ બધી વાતો કરો, પણ અમે આખરે સંસારી જીવો અને કર્મના ઉદયને આધીન છે. પૂર્વે અમારા કર્મો એવા છે, એમાં શુભ કરતાં અશુભ જ વધારે છે, પુણ્ય કરતાં પાપ જ વધારે છે. અને પરમ કૃપાળુ દેવ આ જાણે છે, એટલે એને કહ્યું છે કે જગતના જીવો પ્રાયે પ્રાણી માત્રને અશાતાનો ઉદય જ મુખ્ય છે. ક્યાંક ક્યાંક શાતા જોવા મળે છે તો પણ અંતરદાહ અશાતાનો બળતો જ હોય છે. આ જગતનું સ્વરૂપ છે, આ પંચમ કાળના જીવોનું આ સ્વરૂપ છે કે આ જીવો હતપુણ્ય છે. હતપુણ્ય અને હતભાગી જીવોએ ભારતવર્ષને ઘેરી લીધો છે, ધર્મને ઘેરી લીધો છે, ગુરુઓને ઘેરી લીધો છે. આવા હતપુણ્ય લોકો ભેગા થાય ત્યાં એની સાત્વિકતા સ્થાનની, ક્ષેત્રની અને દ્રવ્યની એ પણ સમાપ્ત થાય છે. અદ્ભુત વાત છે. દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધવાણ, મારા ભાવ વિભાવ એને જાળવી રાખીને મારે બધી ધર્મની સાધના કરવી, એ તારા ભાવનો પ્રતિબંધ છે. આમ હોય તો જ થાય, નહીં તો ન થાય. આવા એકેય પ્રતિબંધ નહીં. તે પુરુષને નમન છે, તે પુરુષ વંદન કરવા યોગ્ય છે, તે પુરુષ ઉપાસવા યોગ્ય છે કે જે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી અપ્રતિબદ્ધપણે વિચરતો હોય. પતરંગ 400 વાંચી જઈએ, શું સમજ્યા? શું સમજવું છે? પેલા સમજવું છે કે બોલવું છે? અરે પ્રતિબંધ રહિત પુરુષ એને નમસ્કાર કરવા છે, તો જ્યાં નમસ્કાર કરવાના હાથ જોડવા હોય તો વિચાર કરવો પડે કે પરમ પુરુષ છે. પરમ પુરુષની વ્યાખ્યા કૃપાળુદેવે આપી છે 769માં પણ પરમ પુરુષની દશાનું વર્ણન બનારસીદાસની ગાથા પ્રમાણે આપ્યું છે. અને અહીંયા એમણે પોતાનો ગદ્ય પઠમાં કહ્યું છે કે તે પુરુષને નમસ્કાર છે, વંદન છે, આરાધવા યોગ્ય છે, ઉપાસવા યોગ્ય છે, જે દ્રવ્ય ક્ષેત્ર અને કાળને ભાવથી અપ્રતિબદ્ધપણે. 194માં કહ્યું મુનિ માર્ગ ન મળવાનું કારણ શું? તો કે ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર જે વિચરે છે એવા પુરુષની સમ્યક પ્રતીતિ આવી નથી અને તેમના ચરણ સેવ્યા નથી. એ અવ્યથી ને સેવ્યથી તે પુરુષની જે દશા છે એને આ સેવનાર પામે છે. માર્ગ નથી મળ્યો અને અનંત પુરુષ સેવી લીધા. પ્રતિબદ્ધમાં વિચતરારા પુરુષોને સેવ્યા છે, અપ્રતિબદ્ધ પુરુષની હજુ ઓળખાણ થઈ નથી. અપ્રતિબદ્ધ પુરુષની સ્વરૂપની વિચારણા પણ આવી નથી. હજી તો એની પ્રતિબદ્ધતાનું પણ આપણને મહાત્મ્ય વેદાય છે. ઘણું દૂર છે. વિચાર માર્ગ એ વિચારની શુદ્ધિ, ચિત્તની શુદ્ધિ, સૂક્ષ્મતા, પોતાની જાતને પર કરીને વિચાર કરવાનો છે. એ પ્રકારની વાત મૂકીને કહે છે કે આવો પ્રતિબંધ વણ જે છે એ મોક્ષ માર્ગનો દાતા છે. અને જીવે આ અવસ્થા કરવાની છે. વિતલોભ થવાનો છે, જીત લોભ થવાનો છે, અને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના પ્રતિબંધ રહિત થવું છે. અને એવું પ્રતિબંધ રહિત થવા માટે આવા પ્રતિબંધ રહિત પુરુષને શોધવા પડશે, સેવવા પડશે, ઉપાસવા પડશે. પ્રતિબદ્ધતાની ઉપાસના કરવાથી તો આપણા જીવનમાં પણ એ પ્રતિબદ્ધતા દ્રઢ થશે, નહીં કરાય. અને વંદન રોજ કરવાના. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાનને તેને સદા પ્રણામ. આ પરમ પુરુષનું વર્ણન હું નમસ્કાર કરું છું એ જ ભાન આપી શકશે મને, જેણે આપ્યું ભાન. એ પરમ પુરુષ હશે તો મને ભાન મળશે, અને પરમ પુરુષ તો જ હશે એ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી અપ્રતિબદ્ધપણે નિરંતર જે વિચરતા હશે તે વિચારવાનો પ્રયત્ન કરતા હશે એ હજુ સાધક દશામાં છે. પાંચમી ગાથા અપૂર્વવસની એનો પ્રયત્ન છે. એ સાચો મુમુક્ષુ છે, એ સાચો સાધક છે. એને એક સદગુરુ પાસેથી ઉપાય મળ્યા છે, ધર્મનું સ્વરૂપ મળ્યું છે, અને એ ધર્મના મર્મને સમજ્યો છે કે ધર્મનો મર્મ આ અહમ મમત્વથી મુક્ત થવું તે છે. દેહાધ્યાસ ટળે, જેના આધાર ઉપર અહમ મમત્વ છે, આ દેહાધ્યાસ ટળે એ ધર્મનો મર્મ છે. મારે મર્મ પામવો છે. પરમ કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં શિષ્યની જિજ્ઞાસા ઉપાય બતાવો. ભાઈ પ્રભુ ધન્ય ધન્ય થઈ જાઉં, સદભાગ્ય સદભાગ્ય, એક મને મોક્ષનો ઉપાય, વિના વિરોધ સર્વમાન્ય અચૂક અમોઘ અવંધ્ય બીજ છે, અવંધ્ય છે, ઉઈગા વિના રહેશે નહીં, પૂર્ણિમા થયા વિના રહેશે નહીં, આ એને અવંધ્ય કહે છે. રામબાણ અનફેલિંગ, કોઈ દિવસ નિષ્ફળ ન જાય, આવો ઉપાય કોઈ આપો. કૃપાળુ દેવે આ ત્રણ સ્વરૂપ બતાવ્યા, ઉપાય પણ આપ્યો, સુધર્મનું સ્વરૂપ પણ આપ્યું, અને ધર્મના મર્મને પણ આપ્યો, અને મર્મને સંક્ષેપમાં કીધો કે જો તું દેહાધ્યાસ તારો છૂટી જાય એ શિષ્ય, તો ઉપરના બધા ઉપાય અને બધા સિદ્ધાંત બધું થઈ ગયું, ધર્મનું બધું સ્વરૂપ તું પામી ગયો. આ એકમાં અનંત સમાય છે, જ્ઞાનીના એક વચનમાં અનંત આગમો સમાય છે, એવો આ મોક્ષનો ઉપાય. અને આત્મસિદ્ધિમાં છઠ્ઠા પદની અંદર શિષ્યએ મોક્ષ ઉપાયની જે વાત કરી છે એની ગાથાઓ સમાપ્ત કરી, અને આ પ્રભુએ સ્વરૂપને ઓળખાવી દીધું છે, અને એક શબ્દ વાપર્યો છે કે બીજું કહીએ કેટલું, એનો મતલબ એ કે કૃપાળુ દેવ પાસે કંઈ જ્ઞાનની ઉણપ છે, શબ્દની ઉણપ છે, વિદ્વતાની ઉણપ છે, કે ના આનાથી વધારે કહી શકાય એમ નથી. તો આપણને એમ લાગે છે કે કંઈક અધૂરું છે એટલે બધું ગોતવા જાય છે, અરે આનાથી વધારે આ પુરુષે કીધું કે હવે કંઈ કહી શકાય એમ નથી. અને પછી એની છાપ મારી, કૃપાળુ દેવની એક વિશેષતા છે ને કે અમે જે કહીએ છીએ એ અમારું છે એમ માનીશમાં, આ નિશ્ચય અમારો છે. આ કોનો છે? સર્વે જ્ઞાનીનો. આત્મસિદ્ધિ લખ્યા ત્યાં સુધીના જ્ઞાની આવી ગયા કે નહીં? પછીની વાત, પછી ત્યાં સુધીના આવી ગયા. કોને બાકાત કર્યા? સર્વેમાં કોને બાદબાકી કરી? સર્વે જ્ઞાનીનો આવી અત્ર, અત્ર શબ્દ સમજાય છે કયો માર્ગમાં, જેમાં કીધો તે, બીજો નહીં, કયો એટલે બીજો નહીં, આ કીધો એ જ, એના ઉપર લક્ષ આપ. એમ અત્ર એટલે આમાં જે છે એમાં આ બધા જ્ઞાનીઓનો નિશ્ચય. આત્મસિદ્ધિ એ શ્રીમદ રાજચંદ્રની છે, એ તો એનું માધ્યમ છે, એને પ્રણિત કર્યું છે. પણ માર્ગ કોનો બતાવ્યો છે? અનંત જ્ઞાનીઓનો માર્ગ, એ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં છે. મારા પ્રભુ અનંત આત્માઓને પ્રતિનિધિત્વ લઈને બેઠા છે, એકથી અનંત અને અનંતથી એક, એવો આ અદ્વિતીય પુરુષ એણે આ માર્ગ બતાવ્યો છે. એ કહે છે કે નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, બીજે ક્યાંય ગોતમાં, અત્ર અહીંયા જ. સર્વ જ્ઞાનીનો નિશ્ચય તારે શોધવો હોય તો ક્યાંય જુદા જુદા ઠેકાણે જવાની જરૂર નથી, આ એકમાં આવીને સમાઈ જાય છે, બધા સમાઈ જાય છે, આમાં આવી જાય છે. જીનવરમાં છ દર્શન સમાઈ જાય છે, માટે દર્શનનો આગ્રહ છોડી દે. એક જીનનું સ્વરૂપ ઓળખાય તો બધા દર્શન તું પામી ગયો, દર્શનના ભેદ કાઢી નાખ. યશો વિજયજી મહારાજે પણ આઠ દ્રષ્ટિની સજાયમાં કીધું છે, દર્શનના ભેદથી પર. આનંદઘન પણ એ જ કે, શ્રીમદ રાજચંદ્ર પણ એ કે, મત દર્શનના આગ્રહ વિકલ્પ બધા છોડો. તો સાહેબ અમારે ક્યાં જવું? જીનવરમાં. જીનપદ નિજપદે એકતા, ભેદભાવ નહીં કાંઈ, લક્ષ્ય થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાય, આ શાસ્ત્ર એ બતાવે છે. જીનને ઓળખ, નિજ ઓળખાઈ જશે. અદ્ભુત માર્ગ છે, ઉપાય આપ્યો છે. હવે આ ઉપાય સાંભળીને શિષ્યની, આપણે શિષ્યની ભૂમિકામાં, મેં કહ્યું કે આપણે આત્મસિદ્ધિની અંદર માર્ગ ઉપદેશકની ભૂમિકામાં તો આવી શકીએ એમ નથી. તીર્થંકર કર્મ આપણે નથી બાંધ્યું, ક્યારે બંધાશે પ્રભુને ખબર. પણ શિષ્ય, સાચા શિષ્ય થવા પ્રયત્ન કરી. અમે મોક્ષ માર્ગના જિજ્ઞાસુ, અમે મોક્ષ માર્ગના આશ્રિત થઈએ. બસ એ માટે શિષ્યનો જે હવે પ્રતિભાવ છે, એણે આ 22 ગાથા સાંભળી, ઉપાય સાંભળા, ત્રણ સ્વરૂપ સાંભળા, પાંચ ઉપાય, ત્રણ ધર્મ અને એક મર્મ, આટલું સાંભળ્યું પછી આ શિષ્યને શું લાગે છે એની વાત અવસરે આપણે કરીશું. સત્પુરુષોનું યોગબળ, જગતનું કલ્યાણ કરો.
સુખ ધામ અનંત સુસંત ચહે દિન રાત રહે તદ ધ્યાન મહે પર શાંતિ અનંત સુધામય જય પ્રણમો પદતે પરતે જયતે ઓ પ્રણમો પદતે પરતે જયતે. બે જાહેરાત કરવાની છે. આજ રાત્રિનો કાર્યક્રમ 8:15 થી 9:30 વાગ્યાનો સ્વાધ્યાય રહેશે. અન્ય કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે. આવતીકાલ મુખ્ય દિવસ આસોવદ એકમશ્રી આત્મસિદ્ધિ રચના દિન તેમજ પરમ ઉપકારી પ્રભુશ્રીનો જન્મદિન નિમિત્તે સવારે 9:15 ભક્તિ, 9:30 થી 10:45 સ્વાધ્યાય. ત્યારબાદ પરમ કૃપાદેવ જીવન ચરિત્ર સચિત્ર પ્રદર્શનની ઉદ્ઘાટન વિધિ 11:00 પ્રાર્થના કરવામાં આવશે, જે આદરણીય જ્યોતિભાઈ મોદીના વરદહસ્તે કરવામાં આવશે. સાથે પૂજ્યશ્રી નલિનભાઈ કોઠારી, પૂજ્યશ્રી વસંતભાઈ ખોકાણી, પૂજ્યશ્રી ગાંગજીભાઈ લોઢિયા તેમજ ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ મોદી તેમજ મંજુબેન સર્વે સાથે જોડાશે. રાત્રિના ત્યારબાદ રાત્રિના 8 થી 9:30 વાગે પરમ સ્ત્રોત્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની સમૂહ વંદના ખમાસણા તેમજ મંગલ આરતી કરવામાં આવશે. સર્વે મુમુક્ષુ ભાઈ બહેનોને લાભ લેવા વિનંતી. હવે સ્તુતિ કરી અત્યારના કાર્યક્રમને વિરામ આપીશું.
ઓહો ઓહો સે સદગુરુ કરુણા સે દ્વાપાર આપા મર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર શો પ્રભુ ચરણ કને ધરો આત્મા તે સૌહે તે તો પ્રભુએ આપ્યો વરતો ચરણા દિન આદે આદિ આજથી વરતો પ્રભુ આદે દાસ દાસ હું દાસ છું તે પ્રભુનો દિન શઠતા નક સમજાઈને બીન બતાવ્યો આપ જ્ઞાન થકે તરવાર વ્રત એ ઉપકારયમા જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યો તે પદ નમો શ્રે સદગુરુ ભગવન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ જેણે આપ્યો બાણને તેને સદા પ્રણામ દેય છતાં જેની દશા વરતે દયાતે તે જ્ઞાનીના ચરણમાં ઓ વંદનય ગણી. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો અત્યંશય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદ અનંત કૃપા કરી મને આપ્યો. અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા સમર્થ છું. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્ફળ છો, જેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણાબિંદમાં નમસ્કાર કરું છું. આપને પરમ ભક્ત અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભાવ પર્યંત અખંડ જાગૃત રહો એટલું માંગુ છું, તે સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો માય સ્વામી ભગવાન કી, ત્રિલોકના નાથ કી, પરમ કૃપાળો દેવ કી, રઘુરાજ સ્વામી મહારાજ કી.